SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
વર્ષ 2017 ગુજરાત માટે ખૂબ જ રસપ્રદ પણ રહ્યું અને મહત્વનું પણ રહ્યું. કારણ કે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી અને સ્વાભાવિક છે કે આ 2022 સુધી વિધાનસભાની ચૂંટણીના જે પણ પરિણામો, મંત્રીમંડળની જે પણ શપથવિધિ અને મંત્રીમંડળનો જે પણ કાર્યભાર છે તે 2022 સુધી રહેશે. અને સાથે આપણે પણ યાદ રાખવું જોઈએ કે 2019માં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતની અંદર પણ 26 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે 2017 થી 2022નો વિધાનસભાનો અરસો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વનો હતો. બીજું, ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત સ્ટેટ મોડેલ તરીકે રજૂ કરી અને મોદીએ વડાપ્રધાન પદ મેળવ્યું છે અને સાથે સાથે ભાજપનો ગઢ પણ ગુજરાત મનાય છે. મોદીની લોકપ્રિયતા કેટલી છે અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેનો કેટલો પ્રભાવ પડવાનો છે તે માટે પણ ગુજરાતની ચૂંટણી ઘણી મહત્વની હતી. પણ જોગાનુજોગ બન્યું એવું કે ભાજપ કે જે હજુ 6 મહિના પહેલા 7 મહિના પહેલા 150 બેઠકોનો દાવો કરી શકે તેમ હતું, ત્યાં અચાનક પાટીદારોનું એક આંદોલન હાર્દિક પટેલના નેતાગીરી હેઠળનું અને તે પછી તેમાં અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાડી જેવા અનુક્રમે ઓબીસી અને દલિત નેતાઓ તેમના જોરદાર સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સામે ઉતર્યા અને કોંગ્રેસ સાથે તેઓનો ટેકો રહ્યો. તે જોતા એવું કહી શકાય કે ભાજપ માટે આ મુકાબલો કઠિન બનવાનો હતો. એક તબક્કે તો એવું પણ લાગતું હતું કે કોઈ મેજર અપસેટ સર્જાશે, પણ વર્ષ 2017ના અંતમાં યોજાયેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો મેળવી અને કોંગ્રેસે 80 બેઠકો મેળવી એના સમર્થક પક્ષ સાથે, સમર્થક ઉમેદવાર સાથે. એટલે ભાજપ સાંકડી બહુમતી સાથે, ભાજપ નર્વસ 99 એવું કહી શકાય અને કોંગ્રેસ 80 રનઆઉટ એવું કહી શકાય, અથવા તો એડવાન્ટેજ કોંગ્રેસ એવું કહી શકાય તેવા એક વાતાવરણ સાથે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો અને તેની શપથવિધિ પણ યોજાઈ. આ શપથવિધિમાં વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી જાહેર થયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે આમ નીતિનભાઈ પટેલે સોગંદવિધિ લીધી અને અન્ય જે કેબિનેટ મિનિસ્ટરો અને રાજ્યકક્ષાના મિનિસ્ટરો લેવાયા તેમાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ આગામી 5 વર્ષની રણનીતિ નક્કી કરતા પાટીદારોને મહત્તમ સમાવેશ કર્યો, તેમજ અન્ય તમામ જે તે લોકો માટે વોટ બેંકની રીતે મહત્વની છે તેવી જ્ઞાતિ જાતિ પર તેઓએ આધાર રાખ્યો છે. રાજકારણ એ રીતે આપણે જોઈએ તો સૌથી બીજી મહત્વની ઘટના કે જે કોંગ્રેસના નવસર્જન માટે જવાબદાર અથવા તો યોગદાન રૂપ બની તે કહી શકાય, ભાજપ માટે માથામાં દુખાવા રૂપ બની, તે રાજ્યસભાની ચૂંટણી હતી, જેમાં અહેમદ પટેલ રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. જે શંકરસિંહ વાઘેલા કે જેમણે કોંગ્રેસ સાથે છેડો પાડીને ભાજપ સાથે સાથ મિલાવ્યો, બહારથી ટેકો આપીને, તેમના ઉમેદવારો પણ તેમાં સામેલ હતા. પણ અહેમદ પટેલ ખૂબ જ મધરાતે થયેલા મતગણતરીના રાજકીય ડ્રામા બાદ માત્ર એક વોટથી અહેમદ પટેલ જીતી જતા કોંગ્રેસમાં જાણે અચાનક પ્રાણ સંચાર ફૂંકાયો હોય તેવું બન્યું. અને આ પ્લેટફોર્મને પકડીને કોંગ્રેસે આખી જ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ પર પ્રભાવ દાખવ્યો હતો અને રાહુલ ગાંધીનું જે નવસર્જન થયું છે તે નવસર્જન પણ ગુજરાતના કોંગ્રેસના ચૂંટણી પ્રવાસ દરમિયાન જ થયું અને તે હવે એક મોદી વર્સિસ રાહુલ માટે વચ્ચેનું જે 2019 અને તે અગાઉ જે યોજાવાની છે લોકસભા રાજ્ય સરકારની ચૂંટણીઓ તે માટે જે રાહુલ ગાંધી હીરો તરીકે બહાર આવ્યા છે તેનું જે નવસર્જન થયું છે, અધ્યક્ષ તરીકે તેની નિમણૂક થઈ છે તે માટે ગુજરાત પ્લેટફોર્મ બન્યું છે તે પણ કાયમ માટે રાજકીય ઇતિહાસમાં પણ યાદ રખાશે. અને શંકરસિંહ વાઘેલા કે જેઓ વર્ષોથી દાયકાઓથી ગુજરાતના રાજકારણના નેતા રહ્યા છે, તેઓ કોઈ વખત ભાજપ સાથે હતા, પછી પોતાનો રાષ્ટ્રીય જનતા પાર્ટીનો એક પક્ષ રચ્યો, તે પછી કોંગ્રેસ સાથે થયા, તેમણે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો પણ તેમના ઉમેદવારો હારી જતા રાજ્યસભામાં પણ નીચું જોવાનું થતા, વિધાનસભામાં પણ નીચું જોવાનું થતા, એવું લાગે છે કે શંકરસિંહ વાઘેલા જેવા નેતાની કારકિર્દીનો લગભગ અંત આવી ગયો છે. તો આ એક રાજકીય રીતે મહત્વની ઘટનાઓ કહી શકાય. બીજી કેટલીક ઘટનાઓ જે 2017 દરમિયાન બની તેમાં સૌથી જે આમ ઉત્સાહજનક જે બાબત બની તે કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળવામાં આપવામાં આવ્યું. યુનેસ્કો ની પોલેન્ડમાં મળેલી બેઠકમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો. અમદાવાદ દેશનું સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ દરજ્જો પામનારું શહેર બન્યું છે અને અમદાવાદને એક નવી ઓળખ બની છે. તે પછી અમદાવાદની અંદર હવે હેરિટેજ ટૂર થાય છે, હેરિટેજ વોક થાય છે અને વિદેશના પણ કેટલાક પ્રવાસીઓ તેને હેરિટેજ તરીકે મૂલવીને આગળ આવે છે. જો કે જે આપણે થોડીક પડકારજનક ગુજરાત માટે જે ઘટના બની તે એ કહી શકાય કે બનાસકાંઠા અને નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાત, વિશેષ કરીને બનાસકાંઠામાં ખૂબ જ ભારે માત્રામાં પૂર આવ્યું કે કદાચ દેશમાં બિહાર અને આસામ પછી જો કોઈ પૂરની મોટી ઘટના બની હોય. ભારે વરસાદને કારણે નીચલા નદીઓના વિસ્તારનો પાણી પણ શહેરમાં ઠલવાઈ જાય એ રીતે તો તે બનાસકાંઠામાં હતી અને તેને કારણે વડાપ્રધાન મોદીને પણ પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવું પડ્યું અને લગભગ 10,000 કરોડ સુધીની રકમની સહાય રાજ્ય, કેન્દ્ર અને જુદા જુદા સ્ત્રોત દ્વારા થઈ હતી. વર્ષ 2017ની અંદર ખૂબ મોટે પાયે ગુજરાતની અંદર વરસાદ થયો હતો અને મોટાભાગના ઘણા શહેરો, ઘણા જિલ્લાઓ જળબંબાકાર થયા હતા. ચોટીલામાં 23 અને રાજકોટમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો 2 દિવસના ગાળાની અંદર. આ ઉપરાંત બનાસકાંઠા, ધામેરા પાણીમાં ડૂબ્યા, લશ્કર બોલાવવું પડ્યું અને આમ ગુજરાતની બહાર પણ ગુજરાતનું જ ગણાય તેવું માઉન્ટ આબુ પણ 20 ઇંચ જેટલા વરસાદમાં ધોવાઈ ગયું હતું. અમરનાથ યાત્રા પર આતંકી હુમલો થયો તે ગુજરાતની બસ ઉપર હતો અને તેમાં 7 જેટલા ગુજરાતીઓના મૃત્યુ પણ થયા. મૃતકોના માનમાં વલસાડ થી માંડી અને નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત એવા બધા વિસ્તારના અમુક વિસ્તારો તેના વિરોધમાં બંધ થયા હતા. વર્ષ 2017માં સ્વાઇન ફ્લુએ પણ ભરડો લીધો એટલે આરોગ્ય ક્ષેત્રે પણ મોટા પડકારો સર્જાયા હતા અને 17 જેટલા દર્દીઓના મૃત્યુ થયા હતા. સાંસ્કૃતિક રીતે જોઈએ તો અંજના સંધીર જે મહિલા લેખિકા છે તેની વિશ્વની ટોપ હિન્દી રાઇટરમાં 69માં ક્રમ સાથે તેમને સ્થાન મળ્યું અને વૈશ્વિક સ્તરે તેમનું સન્માન પણ થયું. એટલે આ એક આપણે સાહિત્ય જગતની મહત્વની વાત કહેવાય. તો સાથે સાથે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ડોક્ટર સીતાંશુ યશચંદ્રની ચૂંટણી બાદ એક પ્રમુખ પદે વરણી કરવામાં આવી અને વર્ષોથી ચાલ્યા આવતા કેટલાક પરંપરાગત સાહિત્યકારોની એકાકી જે યુતિ જાણે તૂટી હોય તેવું કહી શકાય. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને પત્ની અકી આબે અમદાવાદના મહેમાન બન્યા હતા. ભારતની મુલાકાત તેઓની સીધી જ અમદાવાદથી શરૂ થઈ હતી કારણ કે જે રીતે વડાપ્રધાન મોદીએ ભૂતકાળમાં ચીનના નેતાને આમંત્રિત કરીને તેમને અમદાવાદનો અને ગુજરાતનો નજારો કર્યો હતો તેવું જ તેમણે શિન્ઝો આબે અને તેમના પત્ની માટે કર્યું હતું અને તેઓએ 5 લાખ કરોડના પ્રોજેક્ટ પર તો સહી કરી જ હતી પણ સાથે સાથે હેરિટેજ જે પણ જોવાલાયક સ્થળો છે, સીધી શહેરની જાળીથી માંડીને અન્ય સ્થળો જે છે ગાંધી આશ્રમ ને, ત્યાં વડાપ્રધાન મોદી ખુદ તેઓ સાથે રહીને ફર્યા હતા, તેમને બધું બતાવ્યું હતું, ભોજન પણ યોજાયું હતું, રોડ શો પણ કર્યો હતો. પણ મહત્વનું એ પણ હતું કે શિન્ઝો અબે અમદાવાદ અને મુંબઈ વચ્ચેની જે બુલેટ ટ્રેન છે તેનું ખાતમુહૂર્ત પણ સાથે મળીને સાબરમતી રેલવે સ્ટેશન નજીક એક મોટા સમિયાણા હેઠળ કર્યું હતું. મહોત્સવની વાત કરીએ તો સાસણમાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો જ્યારે રણ મહોત્સવ જે કચ્છમાં યોજાય છે તેનો વર્ષના શરૂઆતના મહિનાઓમાં પૂર્ણાહુતિ થઈ હતી અને ફરી પાછું નવું રણોત્સવની જાહેરાત પણ હવે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં થઈ ચૂકી છે. જુદા પ્રકારના વાતાવરણમાં મહોત્સવો પણ યોજાયા, ઉત્સવો પણ યોજાયા. પરંપરાગત રીતે વર્ષના પ્રારંભે પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયો હતો. કાયદાકીય રીતે આપણે જોઈએ તો ગોધરા કાંડનો ચુકાદો વર્ષ 2017 દરમિયાન આવ્યો અને તેમાં હાઈકોર્ટે 11 વ્યક્તિઓને જે ફાંસીની સજા આપી હતી તે આજીવન કેદમાં ફેરવી હતી તેનો પણ વિવાદ થયો હતો અને કેટલાક સમાજના વર્ગને એવું એક પ્રકારનો નારાજગી વ્યક્ત થઈ હતી કે ફાંસીની સજા આજીવન કેદમાં કેમ ફેરવી અને 20 આરોપીઓને આજીવન કેદ અને 33ને દોષમુક્ત ફેરવતો પણ ચુકાદો યથાવત રખાયો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સરકાર અને રેલવે તંત્રની નિષ્ફળતાનું પરિણામ એટલે ગોધરા કાંડ. તમામ 59 મૃતકોના પરિવારજનોને પણ વળતર વધુ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના સમાચારોમાં અક્ષરધામ ગાંધીનગરની રજત જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ખાસ હાજરી આપી હતી. અક્ષરધામ એટલે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે BAPS બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ વાસ કે જેના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા મંદિરો આવેલા છે તેને 25 વર્ષ, જે ગાંધીનગરમાં અક્ષરધામ છે તેને 25 વર્ષ પૂરા થયા તે નિમિત્તે ખાસ મહોત્સવ યોજાયો હતો અને રાજ્યભરના મંદિરોમાં તેની ઉજવણી થઈ હતી. આ ઉપરાંત NRI સેતુરત્ન એવોર્ડ 13 જેટલા મહાનુભાવોને આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ પણ એક મહત્વની વાત કહેવાય. અને વર્ષના છેલ્લા મહિનામાં જે ફરી કુદરતી પ્રકાર થયો તેમાં ઓખી વાવાઝોડુએ આફત સર્જી હતી. ઓખીના કારણે 28 રેલીઓ જે ચૂંટણીની હતી, જે ચૂંટણીના સમયે જ આ રેલી ત્રાટકતા 38 જેટલી રેલીઓ રદ કરવામાં આવી હતી. એક તબક્કે તો એવું લાગતું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન અથવા તો ચૂંટણી પણ પાછી ખેંચવી પડશે, પણ તે ઓખી વાવાઝોડું અન્ય દેશ તરફ ફંટાતા ભારત માટે અને ગુજરાત માટે રાહતની લાગણી થઈ હતી. 115 વર્ષમાં પહેલીવાર વાવાઝોડાને કારણે ડિસેમ્બરમાં વરસાદ થયો હતો. વાવાઝોડાને કારણે રાજ્યની 13,000 બોટને 45 કરોડનું નુકસાન થયું હતું. આવી જુદી જુદી મહત્વની ઘટનાઓ વચ્ચે વર્ષ 2017 ઇવેન્ટફુલ રહ્યું તેમ કહી શકાય. ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને કોંગ્રેસનું નવસર્જન એ આખી જે હવે જે ધરી રચાવવાની છે આગામી ભારતીય રાજકારણની તેનું એપિસેન્ટર ગુજરાત બન્યું છે તેવું કહી શકાય.
SBS ગુજરાતી બુધવાર અને શુક્રવાર સાંજે 4 વાગે કે પછી ઓનલાઈન કોઈ પણ સમયે.